એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ મૌલિક અને કહી શકાય કે અનોખા સિદ્ધાંતની વાત કરવાના છીએ.
હા, ચોક્કસ.
આપણી ચર્ચાનો આધાર છે પ્રમોદકુમાર પટેલ દ્વારા સંપાદિત પુસ્તક તત્વસંદર્ગ. એમાં વિદ્વાન એસકે ડેરનો એક લેખ છે જેનું શીર્ષક છે વક્રોક્તિ, કુંતકનો કાવ્ય સિદ્ધાંત.
બરાબર, કુંતકનો વક્રોક્તિ સિદ્ધાંત.
તો આજે આપણો હેતુ એ છે કે કુંતકના આ વક્રોક્તિના મૂળ વિચારો શું છે, એમની વિભાવનાઓ શું છે અને આપણા સાહિત્યિક વિચારમાં એનું સ્થાન ક્યાં છે એ સમજવાનો પ્રયત્ન કરીએ.
હા, અને એ પણ કે કુંતકે શા માટે વક્રોક્તિને જ કાવ્યનું એમ કહીએ કે હાર્દ ગણાવ્યું.
બરાબર, તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલો સવાલ મનમાં એ આવે કે જો કાવ્યશાસ્ત્ર પર તો ઘણા ગ્રંથો હતા, ઘણા સિદ્ધાંતો હતા, તો કુંતકને આ એક નવો વિચાર વક્રોક્તિનો એ રજૂ કરવાને જરૂર કેમ લાગી? શું કારણ હતું? એમનો મુખ્ય આશય શું?
હા, સારો પ્રશ્ન છે. જો કુંતકનો જે મુખ્ય હેતુ હતો ને એ કાવ્યમાં રહેલું વૈચિત્ર્ય, એટલે કે કેવી રીતે કહું, એક પ્રકારની વિશિષ્ટતા, એક અનોખી ચમત્કૃતિ જે સામાન્ય બોલચાલની ભાષાથી અલગ હોય,
હા,
અથવા તો જે પેલી શાસ્ત્રીય સૂકી ભાષા હોય એનાથી પણ અલગ હોય, એની એક સૈદ્ધાંતિક સ્થાપના કરવી હતી.
અચ્છા.
એમના ગ્રંથ વક્રોક્તિ જીવિતની શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરે છે કે કાવ્યમાં જે અલૌકિક ચમત્કાર સર્જે છે એ વૈચિત્ર્ય તત્વની પ્રતિષ્ઠા કરવી એ જ એમનું મુખ્ય કામ છે.
અને આ વૈચિત્ર્ય એટલે જ એમની વક્રોક્તિ, ખરું ને?
બરાબર. આ જે વૈચિત્ર્ય છે, જે વિશિષ્ટતા છે, એ જે તત્વ દ્વારા રચાય છે એને કુંતક વક્રોક્તિ કહે છે. વક્રોક્તિ એટલે શબ્દ જુઓ, વક્ર ઉક્તિ.
હા, વક્ર ઉક્તિ
એટલે કે વાકી, સીધી નહીં, અસામાન્ય, વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિ. રોજબરોજની જે સીધી સાદી ભાષા હોય ને એના કરતાં જુદી છે. કુંતક માટે તો વક્રત્વ એટલે કે વાંકાપણું અને વૈચિત્ર્ય એટલે કે વિશિષ્ટતા, આ બંને શબ્દો લગભગ એક જ અર્થમાં વપરાય છે. એને વિચિત્ર અભિધા પણ કહે છે, મતલબ અર્થને પ્રગટ કરવાની એક અનોખી વિચિત્ર રીત.
એટલે માત્ર શાસ્ત્રોની જે પેલી ગંભીર ભાષા હોય એનાથી જ નહીં, પણ આપણે જે રોજ વાતચીત કરીએ છીએ એનાથી પણ અલગ.
બિલકુલ, રોજિંદા વ્યવહારની ભાષા કરતાં પણ એ ભિન્ન છે. પાછળથી મહિમ ભટ્ટ જેવા આચાર્યે પણ નોંધ્યું છે કે જે રૂઢ પ્રયોગો હોય એનાથી અલગ રીતે, વધારે ચોટદાર રીતે, વધારે અસરકારક રીતે વાત કહેવી હોય ને,
હા,
ત્યારે જે અભિવ્યક્તિ થાય એ વક્રોક્તિ. એટલે એ માત્ર અલગ નથી, પણ વધુ કલાત્મક અને સચોટ અભિવ્યક્તિ છે.
તો કાવ્ય વિશેના જે જૂના વિચારો હતા, જેમ કે આપણે ત્યાં કહેવાતું કે શબ્દ અને અર્થનો સાથ હોય, એમનું સહી તત્વ હોય એ કાવ્ય, તો આ વિચાર એનાથી કઈ રીતે જુદો પડે છે?
જુઓ, કુંતક એ પરંપરાગત વ્યાખ્યાનોનો સ્વીકાર તો કરે છે, એ ના નથી પાડતા કે શબ્દને અર્થ સાથે હોવા જોઈએ.
અચ્છા.
પણ એમાં એક બહુ મોટો સુધારો સૂચવે છે. એ કહે છે કે હા, કાવ્ય શબ્દ અને અર્થના સહી તત્વથી બને એ બરાબર, પણ એ સહી તત્વ કેવું હોવું જોઈએ?
કેવું?
એ વક્ર કવિ વ્યાપારશાલીની હોવું જોઈએ. એટલે કે એમાં કવિના કૌશલ્યથી જન્મેલું વક્રત્વ કે વૈચિત્ર્ય હોવું અનિવાર્ય છે, એના વગર કાવ્ય બને જ નહીં.
ઓકે, એટલે ખાલી શબ્દો અને અર્થ ભેગા થાય એટલું પૂરતું નથી, એ ભેગા થવામાં, એમના સાથમાં કંઈક ખાસ હોવું જોઈએ, કંઈક કવિની કરામત.
ચોક્કસ, એકદમ બરાબર. દંડી જેવા પહેલાના આચાર્યો એમ માનતા કે સુંદર શબ્દ હોય કે સુંદર અર્થ હોય એ પોતે જ કાવ્ય રચી શકે. કુંતક આ વાત માનતા નથી. એ બહુ ભારપૂર્વક કહે છે કે શબ્દ અને અર્થ તો જાણે કાવ્યનું શરીર છે, પણ એની ખરી સુંદરતા, એની જીવંતતા, એનો પ્રાણ એ તો વક્રોક્તિથી જે વૈચિત્ર્ય આવે છે ને એમાં જ છે. એટલે વક્રોક્તિ જ કાવ્યનો આત્મા છે, એનું જીવંત તત્વ છે.
પણ આ વક્રોક્તિ, આ વિશિષ્ટતા, આ વાંકાપણું, એ આવે ક્યાંથી? શું એ ખાલી શબ્દોની રમત છે, ગોઠવણી છે?
ના, ખાલી શબ્દ રમત નથી. એના માટે કુંતક એક બહુ સરસ શબ્દ સમૂહ વાપરે છે, વૈદગ્ય ભંગી ભણીતી.
વૈદગ્ય ભંગી ભણીતી, આ થોડું સમજાવશો?
હા, ભણીતી એટલે કહેવાની રીત, અભિવ્યક્તિ, બરાબર.
હા,
આ કહેવાની રીત છે ને એ ભંગી પર આધાર રાખે છે. ભંગી એટલે એક વિશિષ્ટ લઢણ, એક અનોખી સ્ટાઇલ.
અચ્છા, સ્ટાઇલ.
અને આ સ્ટાઇલ ક્યાંથી આવે? એ આવે વૈદગ્યમાંથી. વૈદગ્ય એટલે કવિનું કૌશલ્ય, એની પ્રતિભા, એની નિપુણતા.
ઓકે, એટલે મૂળ વાત તો કવિની પોતાની શક્તિ અને એની જે રચના કરવાની પ્રક્રિયા છે એના પર આવીને ઊભી રહે છે.
બરાબર. કુંતકના મતે કાવ્યનું મૂળ છે કવિ વ્યાપાર, એટલે કે કવિની કલ્પના શક્તિ અને એની રચના કરવાની પ્રક્રિયા. અને એમાં પણ વક્ર કવિ વ્યાપાર, એટલે કે કવિની એ વિશિષ્ટ વક્રતાવાળી જે સર્જન પ્રક્રિયા છે એ જ કાવ્યની ચમત્કૃતિનું મૂળ રહસ્ય છે. ટૂંકમાં કહીએ તો વક્રોક્તિ કોઈ મશીનની જેમ નથી આવતી, એ તો કવિની અંદરની પ્રતિભાનું પરિણામ છે.
અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો અભિવ્યક્તિમાં આ વક્રતા જ મુખ્ય હોય, એ જ જરૂરી હોય, તો પછી પેલું સીધું સાદું સ્વાભાવિક વર્ણન હોય જેને આપણે સ્વભાવોક્તિ કહીએ છીએ, એનું શું? એને કુંતક કાવ્ય ગણે કે ન ગણે?
હા, આ મુદ્દે કુંતક થોડા સાવચેત દેખાય છે. ભામહની જેમ જ એ શરૂઆતમાં એમ કહે છે કે માત્ર સ્વભાવોક્તિ હોય, એટલે કે વસ્તુ જેવી દેખાય એવી જ વર્ણવી દીધી હોય, એને કાવ્ય માનવા એ તૈયાર નથી.
કેમ?
એમને એમ લાગે છે કે જો વસ્તુના કુદરતી સ્વરૂપનું સાવ સીધું વર્ણન કરીએ તો કાવ્યની જે ખાસ અસર હોય છે, જે ચમત્કૃતિની આપણે વાત કરી રહ્યા છીએ, એ નહીં આવે.
હા, એ વાત પણ બરાબર છે.
અને એમને કદાચ એવો ડર પણ છે કે જો એમ માનીએ તો પછી તો સાવ સામાન્ય રસ વગરના વર્ણનો પણ કાવ્ય કહેવામાં માંડશે.
પણ એનો મતલબ એમ થયો કે સ્વભાવોક્તિને એ સાવ નકારી જ દે છે, એને કોઈ સ્થાન જ નથી?
ના, એવું પણ નથી. એ માને છે કે પદાર્થના સ્વભાવનું વર્ણન પણ જો કવિના કૌશલ્યથી થયું હોય, કોઈ વિશિષ્ટ રીતે, કોઈ ચોટદાર રીતે થયું હોય, તો એ પણ વક્રોક્તિનો જ એક પ્રકાર બની શકે છે. એટલે તેઓ સ્વભાવોક્તિને વાક્યવક્રતાના એક પ્રકાર તરીકે ગણે છે અને એમની જે સુકુમાર માર્ગ નામની કાવ્યશૈલી છે એના એક અંગ તરીકે પણ સ્વીકારે છે.
પણ શરત એટલી કે એમાં કવિની પ્રતિભા દેખાવી જોઈએ, ખાલી ફોટોગ્રાફી જેવું વર્ણન નહીં.
બરાબર. એમાં કવિકર્મનો સ્પર્શ હોવો જોઈએ, માત્ર યથાતથ વર્ણન પૂરતું નથી.
આજે વક્રતા કે વૈચિત્ર્યની વાત કરી, જે કવિના કૌશલ્યમાંથી આવે છે, એ કોના માટે છે? એટલે કે કવિ પોતાની મરજી પડે એમ ગમે તેવી વિચિત્ર ગૂંચવાડા ભરી રચના કરી શકે, કે પછી કોઈ મર્યાદા ખરી?
ના ના, એવું નથી. અહીંયા સહૃદયની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે. સહૃદય એટલે આદર્શ ભાવક, જે સંવેદનશીલ છે, જાણકાર છે, રસિક છે.
હા, સહૃદય.
કુંતક કહે છે કે ખાલી રૂઢીથી અલગ પડતું હોય એટલું વૈચિત્ર્ય પૂરતું નથી. કોઈ તરંગી માણસ પણ આવું કંઈક કરી શકે.
બરાબર.
કાવ્યની ખરી કસોટી એ છે કે કવિની જે વક્રોક્તિ છે એ તદ્વિદ આહલાદકારી હોવી જોઈએ.
તદ્વિદ આહલાદકારી, આ શબ્દ થોડો ભારે છે, એનો શું અર્થ થાય?
ઈ કાવ્યનો જાણકાર છે, એના મર્મને સમજે છે. વિદ એટલે જાણનાર.
ઓકે, જાણકાર.
અને આહલાદકારી એટલે આનંદ આપનારું. એટલે કે કવિની વક્રોક્તિ એવી હોવી જોઈએ જે કાવ્યના જાણકાર, સંવેદનશીલ ભાવકને આનંદ આપે.
અચ્છા.
આ સહૃદય જે છે ને, એની રુચિ કેળવાયેલી હોય, એની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય, એ કાવ્યકલાની બારીકીઓ પારખી શકે અને કવિ જે કહેવા માંગે છે એની ભાવના સાથે જોડાઈ શકે.
હા, આનંદવર્ધન અને અભિનવ ગુપ્તે પણ આ સહૃદય પર ખૂબ ભાર મૂક્યો છે ને?
બિલકુલ. કુંતક પણ એ જ વાત કરે છે કે વક્રોક્તિ સફળ છે કે નહીં એનું સાચું મૂલ્યાંકન તો આવો સહૃદય ભાવક જ કરી શકે, કવિ મન ફાવે તેમ ના કરી શકે.
હવે વાત ખરેખર બહુ જ રસપ્રદ મુદ્દા પર આવી રહી છે. કુંતક એમ કહે છે કે વક્રોક્તિ જ કાવ્યનો પ્રાણ છે, આત્મા છે. તો પછી જે પરંપરાથી આપણે અલંકાર ગણતા આવ્યા છીએ, ઉપમા, રૂપક, અનુપ્રાસ વગેરે વગેરે, એમનું શું? એમનું સ્થાન ક્યાં?
અહીંયા જ કુંતકનો સૌથી ક્રાંતિકારી, સૌથી મૌલિક વિચાર આવે છે. એ કહે છે કે વક્રોક્તિ જ કાવ્યનો એકમાત્ર સાચો અલંકાર છે.
એકમાત્ર?
ફક્ત વક્રોક્તિ જ.
હા.
પરંપરાગત રીતે આપણે શું કરીએ છીએ? આપણે અલંકાર્ય અને અલંકાર એવો ભેદ કરીએ છે. અલંકાર્ય એટલે જેને શણગારવાનું છે, મતલબ કે શબ્દ અને અર્થ, અને અલંકાર એટલે શણગારવાના સાધનો, ઉપમા, રૂપક વગેરે.
હા, એ તો જાણીતો ભેદ છે.
કુંતક કહે છે કે આ ભેદ જ મૂળભૂત રીતે ખોટો છે, એ તાત્વિક નથી.
તાત્વિક નથી એટલે કુંતટ એમ કહેવા માંગે છે કે શણગાર અને જેને શણગારીએ છીએ એ વસ્તુ અલગ નથી.
બરાબર, એકદમ એ જ વાત. કુંતકનું કહેવું છે કે અલંકૃત થયેલી વાણી પોતે જ એના આખા સ્વરૂપમાં જ કાવ્ય છે. અલંકારો કોઈ બહારથી લાવીને ઉપર લગાડવાની ચોંટાડવાની વસ્તુઓ નથી.
અચ્છા,
કારણ કે જો એમ માનીએ તો એનો અર્થ એ થાય કે અલંકાર વગર પણ કાવ્ય હોઈ શકે, અને કુંતકને આ મંજૂર નથી.
કેમ?
કારણ કે કાવ્યપણું જ વક્રોક્તિથી આવે છે. વક્રોક્તિ એ કહેવાની રીત છે, અલગથી ઉમેરાતો શણગાર નથી.
બાપરે, આ તો આખી પરંપરાને ઉલટાવી નાખે એવો વિચાર છે. તો પછી આ જે બધા જુદા જુદા નામો છે, ઉપમા, રૂપક, યમક, ઉત્પ્રેક્ષા, આ બધા જે અલંકારો ગણાયા છે, એમને કુંતક શું કહે છે? એ શું છે?
કુંતકના મતે એ બધા જ કહેવાતા પરંપરાગત અલંકારો છે ને, એ ખરેખર તો વક્રોક્તિના જ જુદા જુદા સ્વરૂપો છે, એના જ અલગ અલગ આવિષ્કારો છે. વક્રોક્તિ એ જ બધાના મૂળમાં રહેલું તત્વ છે, એ જ ખરી વસ્તુ છે.
એટલે એ બધા વક્રોક્તિના પ્રકારો થયા.
હા, એમણે તો જે અર્થાલંકારો છે એ બધાને વાક્યવક્રતા નામના વક્રોક્તિના એક પ્રકાર હેઠળ સમાવી લીધા છે. ટૂંકમાં, કાવ્યમાં જે કંઈ પણ સુંદરતા છે, ચમત્કૃતિ છે, કલા છે, તે વક્રોક્તિ જ છે, બીજું કંઈ નહીં.
ખરેખર બહુ જ મજબૂત અને અલગ વિચાર છે. તો શું કુંતકે આ વક્રોક્તિ કાવ્યમાં કયા કયા લેવલ પર, કયા સ્તરે જોવા મળે છે એનું કોઈ વર્ગીકરણ આપ્યું છે?
હા હા, ચોક્કસ આપ્યું છે. ભલે વક્રોક્તિનું મૂળ તો કવિના વ્યાપારમાં, એના કૌશલ્યમાં છે, પણ એ કાવ્યમાં જુદા જુદા 6 સ્તરે પ્રગટ થાય છે એમ કુંતક બહુ વ્યવસ્થિત રીતે બતાવે છે. અને આ 6 સ્તરો કાવ્યના નાનામાં નાના ઘટક એટલે કે વર્ણથી શરૂ થઈને આખી કૃતિ સુધી ફેલાયેલા છે.
6 સ્તર?
હા.
કયા કયા?
સૌથી પહેલું છે વર્ણ વિન્યાસ વક્રતા, એટલે કે વર્ણોની, અક્ષરોની કે ધ્વનિઓની ખાસ ગોઠવણથી જે ચમત્કૃતિ આવે, જેમ કે અનુપ્રાસ, યમક વગેરે આમાં ગણાય.
અચ્છા, ધ્વનિના લેવલ પર.
હા. બીજું છે પદ પૂર્વાર્ધ વક્રતા. પદ એટલે શબ્દ, પૂર્વાર્ધ એટલેનો આગળનો ભાગ, એટલે કે મૂળ શબ્દ, પ્રાતિપદિક, એમાં રહેલી વક્રતા, જેમ કે કોઈ ખાસ પર્યાય વાપરવો, રૂઢિપ્રયોગનો કંઈક નવો જ ઉપયોગ કરવો, વિશેષણની ચમત્કૃતિ હોય, કોઈ લાક્ષણિક પ્રયોગ હોય, આ બધું
શબ્દના મૂળમાં.
ત્રીજું છે પદ પરાર્ધ વક્રતા, એટલે શબ્દના પાછળના ભાગમાં જે પ્રત્યયો લાગે વગેરે, એમાં રહેલી વક્રતા, જેમ કે કાળનો કોઈ અનોખો પ્રયોગ કર્યો હોય, વચનનો, પુરુષનો કે ક્રિયાપદનો કોઈ વિશિષ્ટ પ્રયોગ હોય.
ઓકે, વર્ણ, શબ્દનો મૂળ ભાગ અને શબ્દનો પાછળનો ભાગ. પછી
ચોથું અને કદાચ સૌથી વ્યાપક એ છે વાક્યવક્રતા, એટલે કે આખા વાક્યના બંધારણમાં કે એના અર્થમાં જોવા મળતી વક્રતા. કુંતક કહે છે કે આના તો અનંત પ્રકારો હોઈ શકે, કારણ કે એ કવિની કલ્પના પર આધાર રાખે છે. અને મેં પહેલા કહ્યું એમ, બધા જ અર્થાલંકારો આ વાક્યવક્રતામાં આવી જાય છે,
આખા વાક્યના લેવલ પર.
હા. પછી પાંચમું છે પ્રકરણ વક્રતા, એટલે કોઈ કૃતિનો એક મોટો ભાગ હોય, કોઈ ખંડ હોય કે કોઈ પ્રકરણ હોય, એની આખી રચનામાં જે વિશિષ્ટતા હોય તે.
અને છેલ્લે છઠ્ઠું પ્રબંધ વક્રતા. પ્રબંધ એટલે આખી કૃતિ, સમગ્ર કૃતિની જે આખી યોજના છે, એની એકંદર રચના છે, એમાં રહેલી વક્રતા. જેમ કે મૂળ વાર્તામાં કોઈ હેતુથી ફેરફાર કર્યો હોય, કોઈ ખાસ રસને મુખ્ય બનાવ્યો હોય, એ બધું આમાં આવે.
વાહ, આ તો ધ્વનિથી શરૂ કરીને આખી કૃતિની રચના સુધી દરેક સ્તરે વક્રતા કેવી રીતે કામ કરે છે એનું બહુ ઝીણવટભર્યું અને ઊંડું વિશ્લેષણ કહેવાય.
હા, કુંતકનું આ વિશ્લેષણ ખરેખર બહુ મહત્વનું છે. તો શું કુંતક આ વક્રોક્તિના આધારે કવિઓની જે અલગ અલગ સ્ટાઇલ હોય છે, શૈલીઓ હોય છે, એના વિશે પણ વાત કરે છે? જેમ પહેલા પેલી વૈદર્ભી, ગૌડી એવી રીતિઓ ગણાતી હતી એ રીતે?
હા, કુંતક રીતિની વાત કરે છે, પણ એના માટે માર્ભ શબ્દ વાપરે છે. અને મહત્વની વાત એ છે કે એ પેલા ભૌગોલિક પ્રદેશો આધારિત વર્ગીકરણ, વૈદર્ભી, ગૌડી, પાંચાલી ને સ્વીકારતા નથી, એને નકારે છે.
અચ્છા, તો પછી શૈલીનો આધાર શું?
એમની દલીલ બહુ જ તાર્કિક છે. એ કહે છે કે શૈલીનો આધાર કોઈ પ્રદેશ નથી, પણ કવિનો પોતાનો સ્વભાવ, એની શક્તિ, એની પ્રતિભા અને એનો અભ્યાસ છે. આ આધારે તેઓ ત્રણ માર્ગ એટલે કે ત્રણ મુખ્ય શૈલીઓ ગણાવે છે.
કઈ ત્રણ?
પહેલો માર્ગ છે સુકુમાર માર્ગ. આ શૈલીમાં કવિનું જે કૌશલ્ય છે એ એકદમ સહજ સ્વાભાવિક લાગે છે, જાણે પ્રયત્ન જ ના કર્યો હોય, કૃત્રિમતાનો આભાસ નથી થતો. અહીં ભાવ કે વસ્તુનું નિરૂપણ મુખ્ય હોય છે અને અલંકારો પણ જો વપરાયા હોય તો એવા લાગે જાણે અનાયાસે સ્વાભાવિક રીતે જ આવી ગયા હોય.
નેચરલ ફ્લો હોય એમાં.
આ માર્ગના ગુણો છે માધુર્ય એટલે કે મધુરતા, ઓછા સમાસ, પ્રસાદ, સ્પષ્ટતા, સરળતા, લાવણ્ય, શબ્દવર્ણની સુંદર સુઘડ ગોઠવણ અને આભિજાત્ય એટલે કે કોમળતા, સૌમ્યતા.
બીજો માર્ગ?
બીજો છે વિચિત્ર માર્ગ. આ શૈલીમાં પેલું વક્રોક્તિ વૈચિત્ર્ય મુખ્ય હોય છે, એટલે કે અલંકારોની ચમત્કૃતિ, કવિના પ્રયત્નનું, એની કારીગરીનું પ્રાધાન્ય હોય છે. રચનામાં કવિની મહેનત દેખાઈ આવે. આ માર્ગ વધારે કઠિન મનાય છે અને એના માટે કવિ પાસે ખાસ નિપુણતા હોવી જરૂરી છે.
એટલે આમાં થોડી બનાવટ પ્રયત્ન દેખાય.
હા, પ્રયત્ન દેખાય પણ એ કલાત્મક પ્રયત્ન હોય. આ માર્ગના ગુણો પણ એ જ છે, માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, આભિજાત્ય. પણ એનો અર્થ અહીં થોડો જુદો થાય છે. જેમ કે માધુર્ય એટલે બંધનની દૃઢતા, પ્રસાદ એટલે અર્થની પ્રવાહિતા, લાવણ્ય એટલે વર્ણોનું ખાસ લાલિત્ય અને આભિજાત્ય એટલે ઉદાત્તતા, ભવ્યતા.
અને ત્રીજો માર્ગ?
ત્રીજો છે મધ્યમ માર્ગ. એ નામ પ્રમાણે જ સુકુમાર અને વિચિત્ર આ બંને માર્ગોના જે સારા તત્વો છે એનું યોગ્ય મિશ્રણ ધરાવે છે, ના બહુ સહજ ના બહુ પ્રયત્નપૂર્વકનું.
અને આ ત્રણેય માર્ગો માટે કોઈ કોમન ગુણ, કોઈ સામાન્ય લક્ષણ પણ ખરું કે જે બધામાં હોવું જોઈએ?
હા, કુંતક બે સામાન્ય ગુણોની વાત કરે છે જે દરેક સારી કવિતા માટે, પછી તે ગમે તે માર્ગની હોય, અનિવાર્ય છે. ઔચિત્ય અને સૌભાગ્ય.
ઔચિત્ય અને સૌભાગ્ય.
હા, ઔચિત્ય એટલે યોગ્યતા. પ્રસંગ, પાત્ર, ભાવ, રસ આ બધાને અનુરૂપ શબ્દ અને અર્થની યોગ્ય પસંદગી કરવી એ ઔચિત્ય. અને સૌભાગ્ય એટલે કૃતિના બધા જ અંગો, બધા તત્વો પોતપોતાની રીતે ઉત્કૃષ્ટ હોય અને સાથે મળીને એક સમગ્ર સુંદરતા, એક આકર્ષણ પેદા કરે એ સૌભાગ્ય. જાણે દરેક ભાગ પરફેક્ટ હોય અને બધું મળીને પણ પરફેક્ટ લાગે.
ખૂબ સરસ. આ બધું સમજ્યા પછી હવે પેલો સૌથી મોટો, સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં જે બે તત્વોને ખૂબ જ કેન્દ્રીય, ખૂબ જ મહત્વના ગણવામાં આવ્યા છે, એક તો રસ એટલે કે ભાવનાત્મક અનુભૂતિ,
હા,
અને બીજો ધ્વનિ એટલે કે સૂચિત અર્થ, વ્યંજના, એમનો કુંતકના આ વક્રોક્તિ કેન્દ્રિત સિદ્ધાંતમાં શું સ્થાન છે, એમનું શું થાય છે?
સંદર્ભને સમજવા માટે ચાવીરૂપ છે. રસની વાત કરીએ તો કુંતક રસનું મહત્વ બિલકુલ સ્વીકારે છે, એ ના નથી પાડતા. એ કહે છે કે કવિઓની વાણી અમર એટલા માટે રહે છે કે તેમાં નિરંતર રસનો પ્રવાહ વહેતો હોય છે અને એનાથી જ સૌંદર્ય જન્મે છે.
એટલે રસને મહત્વ તો આપે છે, પરંતુ
અહીં પણ કોઈ પણ લાગે છે.
હા, બરાબર પકડ્યો. પરંતુ એ રસને કાવ્યનું સર્વોચ્ચ, અંતિમ તત્વ નથી માનતા, જેમ આનંદવર્ધન કે પછીના આચાર્યો માને છે. એ રસને વક્રોક્તિ સિદ્ધ કરવાની, વક્રોક્તિને પ્રગટ કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે જુએ છે.
ઓ, એટલે રસ એ વક્રોક્તિનું સાધન થયું?
એક રીતે કહી શકાય. એ રસની ચર્ચા ક્યાં કરે છે? મુખ્યત્વે પ્રકરણ વક્રતા અને પ્રબંધ વક્રતાના સંદર્ભમાં. જેમ કે આખી કથામાં કોઈ ફેરફાર કરીને કોઈ ખાસ રસને નિષ્પન્ન કરવો. એ રસવત જેવા અલંકારોની પણ ચર્ચા કરે છે, પણ એમને પરંપરાગત અલંકાર નથી ગણતા, પણ અલંકાર્ય ગણે છે. એટલે કે જ્યાં રસ પોતે જ મુખ્ય છે, એ શણગાર નથી, પણ આખરે કુંતક માટે રસ પણ કવિ કૌશલ્યથી નિપજતી એક પ્રકારની વક્રતા જ છે. એટલે આનંદવર્ધન જેમ કહે છે કે રસ એવા આત્મા, એ વાત કુંતક નથી માનતા. કુંતક માટે આત્મા તો વક્રોક્તિ જ છે.
બરાબર, એકદમ સ્પષ્ટ. કુંતક માટે આત્મા વક્રોક્તિ છે. રસ એ વક્રોક્તિનો એક બહુ જ મહત્વનો આવિષ્કાર છે, પણ એ પોતે આત્મા નથી.
અને ધ્વનિનું શું? વ્યંજનાનું? એ વખતે તો આનંદવર્ધનનો ધ્વનિ સિદ્ધાંત ખૂબ જ પ્રચલિત થઈ ચૂક્યો હતો અને સ્વીકારાઈ પણ ગયો હતો લગભગ.
હા, ધ્વનિ બાબતે પણ લગભગ આવો જ અભિગમ જોવા મળે છે. કુંતક વ્યંજનાના અસ્તિત્વને ચોખ્ખું સ્વીકારે છે. એમના ગ્રંથની શરૂઆતમાં જ એ શબ્દની ત્રણેય શક્તિઓ ગણાવે છે, અભિધા, લક્ષણા અને વ્યંજના.
અચ્છા,
એટલું જ નહીં, એ ધ્વનિના જે મુખ્ય પ્રકારો છે, વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ, રસધ્વનિ એનાથી પણ પૂરેપૂરા પરિચિત છે. અને રસપ્રદ વાત એ છે કે ધ્વનિની કેટલીક વિભાવનાઓને, જેમ કે લક્ષણામૂલક ધ્વનિ છે, એને પોતાની વક્રોક્તિના પ્રકારોમાં સમાવી લેવાનો પ્રયત્ન પણ કરે છે, જેમ કે ઉપચાર વક્રતામાં.
તો પછી ધ્વનિ સિદ્ધાંતથી એ મૂળભૂત રીતે ક્યાં જુદા પડે છે? જો એ વ્યંજના સ્વીકારે છે, એના પ્રકારો જાણે છે.
મૂળભૂત ભેદ એ જ છે જે રસના કિસ્સામાં હતો. ધ્વનિ સિદ્ધાંતવાદીઓ, ખાસ કરીને આનંદવર્ધન, ધ્વનિને કાવ્યનો આત્મા, સર્વોપરી તત્વ માને છે. બધું જ છેવટે ધ્વનિમાં પરિણમે છે.
હા, કુંતક ધ્વનિનું અસ્તિત્વ અને એનું મહત્વ સ્વીકારે છે, એની ચર્ચા પણ કરે છે, પણ એને વક્રોક્તિનું જ એક અંગ, એક પાસું, એક ગૌણ તત્વ ભાક્ત માને છે. એમના મતે મુખ્ય સિદ્ધાંતો વક્રોક્તિ જ છે, ધ્વનિ એની અંદર આવી જાય છે, એનાથી અલગ કે ઉપર નથી.
સમજાયો. એટલે રસ હોય કે ધ્વનિ, કુંતક એ બંનેને પોતાની વક્રોક્તિની મોટી છત્રી નીચે સમાવી લેવાનો પ્રયત્ન કરે છે.
બરાબર, એ એમનો મુખ્ય પ્રયાસ છે.
તો આટલી બધી ઊંડી અને રસપ્રદ ચર્ચા પછી આપણે કુંતકના આ સિદ્ધાંતનું ભારતીય કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં શું મૂલ્યાંકન કરી શકીએ? એની અસર શું રહી? એનું મહત્વ શું?
જુઓ, કુંતક એક બહુ જ મહત્વના સમયગાળાના, એક સંક્રાંતિકાળના વિચારક છે. એમના પહેલા અલંકારને મુખ્ય માનનારા ભામા દંડી જેવા આચાર્યો થઈ ગયા.
હા, એમના સમયમાં જ આનંદવર્ધનનો ધ્વનિ સિદ્ધાંત પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો, જેણે આખી દિશા બદલી નાખી અને રસ અને ધ્વનિને કેન્દ્રમાં મૂક્યા. અને કુંતક પછી મમ્મટ જેવા આચાર્યો આવ્યા, જેમણે બધા જુદા જુદા મતોનું સંકલન કરીને એક વ્યવસ્થિત માળખું આપ્યું.
એટલે વચ્ચેના ગાળામાં આવ્યા.
બરાબર. અને આ સંક્રાંતિ કાળમાં કુંતકનું જે કામ છે એ ખૂબ જ વિશિષ્ટ અને મૌલિક છે. એમણે શું કર્યું? એમણે અલંકારની જે જૂની વિચારધારા હતી એને ફરીથી કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ સાથે સાથે રસ અને ધ્વનિ જેવા જે નવા અને પ્રભાવશાળી વિચારો હતા એને નકાર્યા નહીં, પણ એમને પોતાની વક્રોક્તિની વ્યાપક છત્રી હેઠળ સમાવી લેવાનો એક અત્યંત બુદ્ધિશાળી, મૌલિક અને જોરાવર પ્રયાસ કર્યો.
જેમ એમના જ સમયના મહિમભટ્ટે ધ્વનિને અનુમાનમાં સમાવવાનો પ્રયત્ન કર્યો હતો એમ.
હા, એ સારો મુદ્દો છે. જેમ મહિમભટ્ટે ધ્વનિને અનુમાન પ્રમાણ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો, તેમ કુંતકે તેને વક્રોક્તિ નીચે મૂકવાનો પ્રયાસ કર્યો. આ બંને પ્રયાસો એક રીતે જોઈએ તો ધ્વનિ સિદ્ધાંતનો જે જબરજસ્ત પ્રભાવ હતો એની સામે જૂની પરંપરાને, અલંકારવાદ કે અનુમાનવાદ, નવું રૂપ આપીને ટકાવી રાખવાના પ્રયાસો હતા.
પણ શું આ પ્રયાસ સફળ રહ્યો? શું વક્રોક્તિ સિદ્ધાંત આગળ જતા મુખ્યધારા બની શક્યો?
ના, દુર્ભાગ્ય એવું નથી બન્યું. એસ કે ડે એમના લેખમાં જે શબ્દો વાપરે છે તે કદાચ થોડા કઠોર લાગે, પણ એ કહે છે કે આ પ્રયાસ નષ્ટ થયેલા હેતુ માટેના વ્યર્થ આંદોલન જેવો સાબિત થયો.
ઓહ.
કારણ કે આનંદવર્ધનનો ધ્વનિ સિદ્ધાંત એટલો બધો પ્રભાવશાળી અને તાર્કિક રીતે સ્વીકાર્ય બન્યો કે કુંતકનો વક્રોક્તિ સિદ્ધાંત કાવ્યશાસ્ત્રની મુખ્યધારા ન બની શક્યો. પછીના મોટાભાગના આચાર્યોએ કાં તો કુંતકની નોંધ જ ન લીધી અથવા તો એમની ટીકા કરવા પૂરતો જ એમનો ઉલ્લેખ કર્યો.
તેમ છતાં એમના કામનું મહત્વ તો ઓછું ન આંકી શકાય ને?
જરા પણ નહીં. ભલે એમનો સિદ્ધાંત મુખ્યધારા ન બન્યો, પણ કુંતકની જે મૌલિકતા છે, એમની જે તીક્ષ્ણ વિશ્લેષણ શક્તિ છે, કાવ્યના સૂક્ષ્મ સ્તરો પર વર્ણથી માંડીને પ્રબંધ સુધી વક્રતા કેવી રીતે કામ કરે છે એનું એમણે જે ઝીણવટભર્યું નિરૂપણ કર્યું છે, કવિ વ્યાપાર અને સહૃદયની ભૂમિકા પર એમણે જે ભાર મૂક્યો છે, આ બધું ભારતીય કાવ્યમીમાંસામાં એમનું એક આગવું અને સન્માનનીય સ્થાન સુનિશ્ચિત કરે છે. એમણે જૂના અને નવા વિચારો વચ્ચે જે સેતુ બાંધવાનો એક મોટો બૌદ્ધિક પ્રયાસ કર્યો તે પોતે જ ઐતિહાસિક રીતે ખૂબ મહત્વનો છે.
સરસ. તો આજની આપણી આ ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે એને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ. કુંતકે કાવ્યના પ્રાણ તરીકે વક્રોક્તિ, એટલે કે વિશિષ્ટ, ચમત્કૃતિપૂર્ણ, સામાન્યથી હટીને થતી અભિવ્યક્તિને સ્થાપી.
બરાબર.
આ વક્રોક્તિ કવિના કૌશલ્ય, વૈદગ્યથી જન્મે છે અને જાણકાર સહૃદયને આનંદ આપે છે. કુંતકનો સૌથી ક્રાંતિકારી વિચાર એ હતો કે વક્રોક્તિ જ એકમાત્ર સાચો અલંકાર છે અને બીજા બધા પરંપરાગત અલંકારો એના જ જુદા જુદા રૂપો છે.
હા,
એમણે વક્રોક્તિના 6 સ્તર બતાવ્યા. વર્ણ, પદપૂર્વાર્ધ, પદપરાર્ધ, વાક્ય, પ્રકરણ અને પ્રબંધ, અને કવિના સ્વભાવના આધારે ત્રણ કાવ્યશૈલીઓ એટલે કે માર્ગ ગણાવ્યા, સુકુમાર, વિચિત્ર અને મધ્યમ.
અને ઔચિત્ય તથા સૌભાગ્ય જેવા સામાન્ય ગુણોની પણ વાત કરી.
હા, અને અંતે તેમણે તે સમયના જે બે મોટા પ્રભાવશાળી તત્વો હતા, રસ અને ધ્વનિ, એમને પણ પોતાની વક્રોક્તિના વ્યાપક ખ્યાલમાં સમાવી લેવાનો એક બહુ જ મૌલિક પણ આખરે ઇતિહાસમાં અસફળ રહેલો પ્રયાસ કર્યો.
બરાબર સારાંશ આપ્યો. અને અહીં એક અંતિમ વિચાર કદાચ મૂકી શકાય, જે એસકે ડેના લેખમાંથી પણ ફલિત થાય છે. ભલે કુંતકનો વક્રોક્તિવાદ એક સ્વતંત્ર સિદ્ધાંત તરીકે ધ્વનિવાદ જેટલો સ્વીકાર ન પામ્યો હોય, પણ એમનો જે મૂળભૂત વિચાર છે કે કાવ્યની અથવા તો કોઈપણ સર્જનાત્મક ભાષાની ખરી મજા, એની ખરી અસરકારકતા, એની સામાન્ય સીધી સાધી રોજબરોજની રીતથી અલગ કંઈક અનોખી, સૂચક અને કલાત્મક રીતે કહેવાની પદ્ધતિમાં રહેલી છે. શું એ વાત આજે પણ આપણને એટલી જ સાચી નથી લાગતી?
રસપ્રદ વિચાર છે.
જ્યારે આપણે કોઈ સારી કવિતા વાંચીએ, કોઈ ગીત સાંભળીએ, કોઈ સચોટ વાક્ય પ્રયોગ સાંભળીને ખુશ થઈ જઈએ, કે પછી કોઈ ધારદાર જાહેરાતની પંક્તિ આપણને ગમી જાય, ત્યારે ખરેખર તો આપણે એ વક્રતાનો જ અનુભવ કરી રહ્યા હોઈએ છીએ ને, જે સામાન્ય વાતને અસામાન્ય બનાવી દે છે.
સાચી વાત છે.
કદાચ કુંતકની વક્રોક્તિ આજે પણ આપણી ભાષાકીય અને કાવ્યાત્મક સંવેદનાના મૂળમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે, ભલે આપણે એને એ નામે ઓળખતા ન હોઈએ.
ખૂબ સરસ મુદ્દો, વિચારવા જેવો છે. આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.